You're with SBS Radio.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
હું છું અને મારી ભાષા છે, હું છું અને મારી ભાષા છે, કંઈક થશે એવી આશા છે. રમેશ આચાર્યનો આ શેર આજે યાદ કરવાનું ખાસ કારણ આપણી આજની તિથિ અને આપણા આજના અતિથિ છે. હા, આજે 1 મે એટલે ગુજરાતી ભાષી ગુજરાતનો સ્થાપના દિવસ, અને આજના આપણા ખાસ મહેમાન છે કુલીનચંદ્ર યાજ્ઞિક. જીવનના 9મા દાયકે અડીખમ એવા યાજ્ઞિક સાહેબ, એટલે શાસ્ત્રોના જાણકાર અને પ્રેમી. પછી એ વહીવટીશાસ્ત્ર હોય, શિક્ષણનું શાસ્ત્ર હોય, સંસ્કૃત શાસ્ત્ર હોય કે નાટ્યશાસ્ત્ર, મહેનત અને કુશળતા એમનો કૌટુંબિક સ્વભાવ. 1956ના મા ગુજરાતના આંદોલનના ચળવળકારી ઇન્દુલાલ યાજ્ઞિક, ઇન્દુ ચાચા, એમના પિતરાઈ ભાઈ. ચાલો આપણે એમને આવકારીએ. યાજ્ઞિક સાહેબ, હું જેલમ હાર્દિક, SBS ગુજરાતીમાં તમારું આદરપૂર્વક સ્વાગત કરું છું.
આભાર બેન, નમસ્કાર.
યાજ્ઞિક સાહેબ, મેં વાત કરી એમ કલેક્ટર અને એક સેક્રેટરી તરીકે તમારો કાર્યકાળ ખૂબ પ્રશંસનીય રહ્યો છે. ખાસ કરીને 2 રાષ્ટ્રપતિ શાસન, 3 સરકાર, કટોકટીની ઘોષણા, નવનિર્માણ આંદોલન, આ બધામાં તમારી કામગીરી ખરેખર વખણાય છે. આજે જ્યારે ગુજરાતની આપણે વાત કરીએ છીએ ત્યારે એ ખ્યાલ આવે છે કે 1960ના દાયકામાં એ અરસામાં તમે સરકારી વહીવટમાં પણ કાર્યરત હતા. તો આજના દિવસે અમને તમારી પાસેથી એ જાણવું છે કે આ ગુજરાતની ગુલામીની શું વાત છે, કઈ રીતે ગુજરાત આઝાદ થયું?
ઘણી રોમાંચક વાત છે, અને મને તો કોલેજિયન તરીકે 1947માં મુંબઈમાં હતો અને ત્યાં આઝાદીનું પર્વ જોયું, અને 1 મે ના દિવસે 1960માં હું કચ્છમાં હતો અને ત્યાં ગુજરાત એકમ થયું તેનું ધ્વજવંદન મને હજુ આંખ આગળ કરે છે. અને સૌથી વધારે મોટો આનંદ એ બાબતનો હતો, કારણ કે આપણે મન આઝાદીનું જે પર્વ હતું તેની અગત્યથી લગભગ તેવી જ 1 મેની પણ અગત્ય છે. એનું કારણ મુખ્ય એ છે કે ઇતિહાસમાં 1લી વાર ગુજરાતમાં 2 મુખ્ય બનાવો 1 મે ના દિવસે સાકાર થાય છે. કે 1લી, કે ગુજરાતી ભાષી જેટલા પ્રદેશો ભારતમાં છે એ બધા એક જ રાજતંત્ર નીચે આવ્યા. એ 1956માં શરૂ થયું, પણ એને સ્વાયત્તતા મળી, એક એકમ તરીકે, અલગ એકમ તરીકે તે 1960માં મળી. એટલે આ બંનેનો સુભગ સંગમ ગંગા જમનાનો એ 1 મે 1960ના દિવસે થાય છે. 1લી વાત જો સ્વાતંત્ર્યની કરીએ તો ગુજરાતનું શાસનતંત્ર એ ગુજરાતમાં રહેતું હતું પહેલાં, અને ગુજરાત એ જૂના જમાનામાં એ પણ ઇતિહાસમાં એક સ્વતંત્ર યુનિટ હતું. તેણે સ્વાતંત્ર્ય સંપૂર્ણ રીતે ગુમાવ્યું એ સેન્સમાં કે ગુજરાતના શાસનનું તંત્ર એ કેન્દ્ર એ ગુજરાતની બહાર ગયું. તે 1573માં જ્યારે અકબરે મુઝફ્ફરશાહને જીત્યો અને ગુજરાતમાં પોતાનું શાસન સ્થાપી કરી. તે પહેલાં પણ આક્રમણો થયા હતા, સુલતાનો આવ્યા હતા, પણ એ બધાનું કેન્દ્ર, મેં કહ્યું તેમ, સત્તાનું કેન્દ્ર ગુજરાતમાં હતું. અને છતાં ગુજરાતમાં તો આખા ભારતની માફક પરાધીનતા તો હતી જ, એટલે એની જે સ્વતંત્રતા આવી, અને સ્વતંત્રતા પછી ભાષાવાર પ્રાંત રચનાનું પહેલું પગલું જે થયું તે 1956માં સૌરાષ્ટ્ર, કચ્છ અને એ ગુજરાત એ ત્રણેય સાથે યુનિટ થયા એક જ શાસનતંત્ર નીચે, એક જ શાસન સૂત્ર નીચે, એ 1956માં થયું. અને તે વખતે પણ ગુજરાત એક શાસન યુનિટનો ભાગ હતું, પણ એની રાજધાની તો મુંબઈમાં હતી. એટલે 56 થી 60 સુધી એ અનુભવ થયો મુંબઈ પ્રાંતમાં રહેવાનો. અને એટલું બધું ભાતીગળ આખું વિસ્તાર હતો કે આખા ભારતમાં લગભગ  550 જેટલા દેશી રાજ્યો હશે, એમાંથી 222 તો એકલા સૌરાષ્ટ્રમાં હતા, અને બીજા કચ્છ અને ગુજરાતના 25 ગણો તો લગભગ 250 દેશી રાજ્યો ગુજરાતમાં હતા. એટલો ભાતીગળ પ્રદેશ હતો. તે બધો એક જ સૂત્રે વણીને એટલો સમાન શાસન નીચે આવ્યો, તંત્ર નીચે, એક બહુ મોટો બનાવ હતો. એમાં એક બીજું એ પણ નોંધવું જોઈએ કે આટલી સરળતાથી સાથી થયું, તો 1લી વાત એ છે કે આ ત્રણેય પ્રદેશો ગુજરાતી સંસ્કૃતિના ભાગ તરીકે, એક અનિવાર્ય અંગ તરીકે તો 1000 વર્ષથી ભેગા હતા. અને તેનો સાકાર મેં દાખલો જ એ જોયો, પ્રત્યક્ષ દાખલો, કે ગુજરાત સૌરાષ્ટ્ર રાજ્ય 1947-47માં સ્થપાયું દેશી રાજ્યોના એકીકરણ વખતે. તે વખતે એ ભારતમાં આવ્યું, ભારતની આઝાદીમાં ભાગરૂપ થયું, પણ તે વખતના મુખ્યપ્રધાને જે પહેલેથી જ આદર્શ સૌરાષ્ટ્ર સામે મૂકેલા અને તે પણ વર્ષોથી લોકોના માનસમાં ચાલુ રહેલા તે એ હતા કે વહેલા મોડા, આજે નહીં તો વર્ષો પછી, અને બને તેમ વહેલા પાછા, આપણે ગુજરાત સાથે ભણવાનું છે અને આખા ગુજરાતનું, જેને મહા ગુજરાત પછી પોપ્યુલરલી કહેવાયું, એ મહા ગુજરાતના ત્રણેય ભાગો ભેગા થવાના છે. એ વિચાર સૌરાષ્ટ્ર રાજ્ય જન્મ્યું તે પહેલાંથી સૌરાષ્ટ્રમાં હતો. સૌરાષ્ટ્રની રાજ્યની ગવર્મેન્ટ વખતે એ સાકાર થયો અને સૌરાષ્ટ્ર ગવર્મેન્ટ એણે મુંબઈ પાસેથી જ બધા એના કાયદાઓ, એના બધા અનુભવો, એ બધાનો લાભ લઈ અને શાસન એવી રીતે એકરસ થઈ ગયું હતું. તે વખતે પણ ભલે બે તંત્ર જુદા હતા તોય, પણ 1560 પછી અમને, હું સૌરાષ્ટ્ર મધ્ય વખતે સર્વિસમાં હતો, અમને કોઈ દિવસ એમ લાગ્યું નથી કે આપણી સરકાર બદલાઈને સૌરાષ્ટ્રમાંથી બહાર ગઈ છે. કારણ કે અમે એ તે વખતે ગુજરાતમાં જ આપણું શાસન તંત્ર કેન્દ્ર હતું કે અત્યાર સુધી કોઈ દાડો આ બધે આ બધા યુનિટો ગુજરાતના જે ભાગો છે, અંગો છે, એને છૂટા પડવાની વાત કોઈ રીતે થઈ નથી. એ હું માનું છું કે પ્રજાની મોટી એક સિદ્ધિ છે. આ વાત છે તે સ્વાતંત્ર્ય સુધીને ગુજરાત કેવી રીતે એકમ થયું તેની વાત થઈ. બીજી વાત, ગુજરાતનું કોન્ટ્રીબ્યુશન ભારતમાં કેટલું બધું મોટું છે તે પણ આપણે વિચારીએ. ગુજરાતને પોતાના વિશે બહુ વાતો કરવાનો, ખાસ કરીને પોતાના વખાણ કરવાનો, પ્રચાર કરવાનો સ્વભાવ બહુ નથી. એ કામ અને મતલબમાં માને છે, વેપારી પ્રજા છે અને રિઝલ્ટ ઓરિએન્ટેડ કહેવાય તેવી છે. અને તેમાં સૌથી મોટી વાત તો એ થઈ કે ભારતમાં સ્વાતંત્ર્યની ચળવળ એ અહિંસક રીતે થઈ શકે છે અને છતાં પણ આટલી વ્યવસ્થિત રીતે થઈ શકે છે એ બતાવનાર ગુજરાતી અને ગુજરાત હતું. ગાંધીજીએ જે આપણને માર્ગદર્શન આપ્યું તેને લીધે વિશ્વમાં પહેલીવાર સ્વાતંત્ર્ય ચળવળ આટલી અહિંસક રીતે થઈ શકે એ દાખલો પહેલીવાર આવ્યો. અને અહિંસક તરીકે હોય ત્યારે પણ એટલી બધી વ્યવસ્થિત થાય કે સ્વાતંત્ર્ય આવે ત્યારે એ જ વ્યવસ્થા પછી સ્વાતંત્ર્યમાં એક થઈ જાય, રાજ્યમાં એક થઈ જાય, શાસનમાં એ બનાવ બન્યો એ ગાંધીજીને લીધે. અને એ ગાંધીજીના એ વખતના જે મુખ્ય આપણા જે શિલ્પીઓ હતા ગુજરાતના એ ગણવા હોય તો ગાંધીજી, સરદાર અને ઇન્દુલાલ યાજ્ઞિક આ ત્રણ હતા. માધવભાઈ દેસાઈ હતા, એ તો અનામી જેવા રહ્યા છે બહાર. એમણે પોતે પણ માધવભાઈ ગયા ત્યારે કહ્યું કે માધવ ન હોત તો હું ન હોત આવી જતું. એ આ ચાર જે વ્યક્તિઓનું કોન્ટ્રીબ્યુશન ઘણું, તેની સાથે સ્વાતંત્ર્યની ચળવળમાં બીજી એક રીતે પણ જોવા જેવું છે કે ભારતમાં ગાંધીજી આવ્યા અને એમણે સત્યાગ્રહની ચળવળની શરૂઆત કરી ત્યારે એમનો પહેલો સત્યાગ્રહ તો ગુજરાતની બહાર હતો, ચંપારણમાં. પણ ચંપારણનો જે સત્યાગ્રહ થયો એ બ્રિટિશ સરકાર સામે કર ભરવા અંગેનો નહોતો, પણ ખેતી કરનાર ખેડૂતના અધિકારો વિશેનો હતો. જ્યારે પહેલી નાકરની લડત ભારતમાં ગુજરાતમાં થાય છે ખેડામાં, અને તે મહેસૂલ ભરવાની સામેની લડત થઈ. મહેસૂલ નહીં ભરીએ એમ કરીને સરકારની સામે સીધો બળવો જો થયો હોય તો એ સત્યાગ્રહ રૂપે ગુજરાતમાં થયું. અને સત્યાગ્રહમાં ગાંધીજીની મોટી વિશિષ્ટતા એ હતી કે એમણે એટલો વ્યવસ્થિત રીતે ચલાવ્યો હતો કે જેમાં અશાંતિનું નામ નહોતું, એ સૌથી અગત્યની વાત છે. એટલું જ નહીં, જે સત્યાગ્રહે બ્રિટિશ સરકારને પહેલેલી હચમચાવી મૂકી તે બારડોલી અને દાંડી, એ બે મુખ્ય સત્યાગ્રહો એ પણ આપણા ગુજરાતમાં થયા છે. અને ગુજરાત જ્યારે આઝાદ થયું ત્યાર પછી જે ગુજરાતનો વિકાસ થાય છે એ તો આપણે નજરો જે આપણે બધા સાક્ષી છીએ તેના. આપણે કદાચ ખબર નહીં હોય, આખા ભારતમાં પહેલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જેને આપણે અત્યારે જીએજી છે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન નીચે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટો સ્થપાઈ, એમાંની પહેલામાં પહેલી એસ્ટેટ રાજકોટમાં ભક્તિનગરમાં સ્થપાઈ હતી સૌરાષ્ટ્ર રાજ્યના વખતમાં. એનો તો આખા એશિયામાં જોતો નથી. 1960ના ધ્વજન વખતે હું કલેક્ટર ઓફિસ ભુજમાં હતો અને એ દિવસનો પણ હું વર્ગો જે આજે મારી નજર આગળ 1947-1960 એનો ધ્વજન અનુભવ કરે છે. એટલે ધન્યતા એક જાતની અનુભવ.
યાજ્ઞિક સાહેબ, ગુજરાતની આઝાદીના ઇતિહાસથી માંડીને ઘણી મહત્વની ઘટનાઓ જેવી કે સત્યાગ્રહ અને બધી શાંતિપૂર્ણ ચળવળ આટલા ટૂંકા સમયમાં આટલી સરસ રીતે અમારા સૌ સાથે કરી અને એ માટે સમય ફાળવ્યો એ માટે હું જેલમ હાર્દિક SBS ગુજરાતીના તમામ શ્રોતાઓ વતીથી તમારો ફરી આભાર માનું છું.
આભાર, આભાર.
SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
Tell us what you think. Rate this podcast on iTunes. It helps other people to find us.